ගරු චාල්ස් නිර්මලනාදන් මැතිතුමා ඔබතුමාට මිනිත්තු 22ක කාලයක්
තියෙනවා. නන්රි පෙරදි සභානායකවරුගලේ இன்றைய இந்த விவாதம் ஏற்றுமதி இறக்குமதி தொடர்பான விவாதமாக இருந்தாலும் குறிப்பாக நாட்டில் வருகின்ற 21ஆம் தேதி நாட்டினுடைய அரச தலைவரை தெரிவு செய்கின்ற ஒரு ஜனநாயக தேர்தல் ஒன்று நடைபெற இருக்கின்ற காரணத்தினால் எங்களுடைய மக்கள் சார்பாக ஒரு சில கருத்துக்களை நான் இங்கே பதிவு செய்ய விரும்புகின்றேன். குறிப்பாக இன்றும் சரி, பல்வேறு சந்தர்ப்பங்களிலும் சரி, பல அரசியல்வாதிகளுடைய கருத்து தமிழ விடுதலை புலிகளுடைய போராட்டம் காரணமாக இந்த நாடு பாதாளத்துக்கு தள்ளப்பட்டது என்ற ஒரு கருத்தை தொடர்ச்சியாக ஒரு சில அரசியல்வாதிகள் கூறி வருகிறார்கள். தமிழ் இளைஞர்கள் தமிழீழ விடுதலை புலிகளாக உருவாக்கப்பட்டு ஆயுதம் ஏந்தி போராட வேண்டிய ஒரு சூழ்நிலை உருவானதன் பிரதானமான காரணம் SWRD பண்டார் நாயக்கா தனி சிங்கள சட்டத்தை இலங்கையில் நடைமுறைப்படுத்தியதும் அதன் பிற்பாடு தமிழர்கள் மீது கட்டவழ்த்தப்பட்ட காடையர்களுடைய தாக்குதலும்தான் தமிழ விடுதலை புலிகள் உருவாவதற்கு மிக பிரதானமான காரணமாக இருந்தது. இந்த தமிழ விடுதலை புலிகளால் நாடு நாசமாகி என்று கூறுகின்ற அரசியல்வாதிகள் ஏன் SWRD பண்டார் நாயக்கா இந்த தனி சிங்கள சட்டத்தை உருவாக்கியதன் மூலம்தான் இந்த இனக்கலவரம் ஏற்பட்டது, அதன் தொடர்ச்சியாக இளைஞர்கள் போராடி ஆயுதமேந்தி போராடி போராட்டம் உருவாக்கப்பட்டது, வடக்கு கிழக்கில் மக்கள் ஆதரவுடன் தான் தமிழ் விடுதலை புலிகளோட போராட்டம் நடைபெற்றது. ஏன் இந்த அரசியல்வாதிகள் உருவாகியவர்களை விட உருவாக்க வைத்தவர்களை ஏன் கூற மறுக்கிறார்கள் என்றால், நாட்டில் இனவாத கருத்துக்கள் தொடர்ச்சியாக இருக்கிறது. மாறி மாறி வந்த அரசாங்கங்களிலும் தொடர்ச்சியாக இருக்கின்ற ஆட்சியாளர்களிலும் 1948ஆம் ஆண்டுக்கு முன்பாக இருந்து கூட இனவாத கருத்துக்கள் ஆட்சியாளர்கள் மத்தியில் கட்டவிழ்த்து விடப்பட்டு அதன் அடிப்படையில் ஆட்சியை பிடிக்கின்ற ஒரு சூழல் தொடர்ச்சியாக உருவாக்கப்பட்டுக் கொண்டிருக்கிறது. தற்பொழுதும் அதன் தொடர்ச்சியாகத்தான் எல்லா விடயங்களும் நடைபெற்றுக் கொண்டிருக்கிறது. தலைமை தாங்குகின்ற பிரதி சபன் அவர்களே, என்னுடைய கருத்து என்பது இலங்கை ஒரு இனவாதமற்ற ஒரு நாடாக உருவாக்கப்பட வேண்டும். அதுதான் என்னுடைய பிரதானமான கருத்தாக இருக்கிறது. இனவாதமற்ற நாடாக உருவாக்கப்படுவதற்கு அரசியல்வாதிகள் மத்தியில் தேர்தல் காலங்களில் இனவாத கருத்துக்கள் அற்ற நிலையில் ஒரு நாட்டை முன்னேற்றுகின்ற கருத்துக்களாக கூறி இந்த மக்கள் வாக்கெடுப்பு நடைபெற்றால் மாத்திரம்தான் இலங்கையில் இனவாத கருத்துக்கள் இல்லாமல் போகும் என்பது என்னுடைய கருத்து. பிரதி சபன் அவர்களே, இந்த தொடர்ச்சியாக 83ஆம் ஆண்டு கலவரம் நடைபெறுகிறது. பல்லுவர்பட்ட தமிழ் மக்கள் தென்பகுதியிலிருந்து அகற்றப்படுகிறார்கள், விரட்டியடிக்கப்படுகிறார்கள், கொலை செய்யப்படுகிறார்கள், யுத்தம் தீவிரமடைகிறது, இலங்கை இந்திய ஒப்பந்தம் நடைபெறுகிறது, மாகாண சபை முறைமை உருவாக்கப்பட்டு இலங்கை 9 மாகாணங்களாக பிரிக்கப்பட்டு மாகாண சபை முறைமை உருவாக்கி 13ஆம் திருத்த சட்டம் ஒரு நிர்பந்தத்தின் அடிப்படையில் அது அன்றைய நிலையில் இலங்கை அரசியல் ஜாப்பில் உள்வாங்கப்பட்டது. உள்வாங்கப்பட்ட அந்த 13ஆம் திருத்த சட்டத்தை தமிழ விடுதலை புலிகள் அன்றைய சூழ்நிலையில் இது தமிழர்களுக்கு தீர்வல்ல என்று அவர்கள் ஏற்றுக்கொள்ளவில்லை. இன்றும் என்னுடைய கருத்து கூட 13 திருத்த சட்டத்தில் இருக்கின்ற அதிகாரங்களை பொறுத்தவரையில் ஒரு மாகாண முதலமைச்சராக அந்த மாகாணத்தில் தெரிவு செய்யப்பட்ட மக்கள் சபையாக அந்த மக்களுடைய மனங்களை அல்ல மக்களுடைய இருப்பை திருப்திப்படுத்துகின்ற அல்லது உறுதிப்படுத்துகின்ற முறையில் மாகாண முதலமைச்சருக்கு முடிவெடுக்க முடியாது. அப்படியான ஒரு இறுக்கமான மாகாண கட்டமைப்புகள் மாகாண சபை முறைமையில் இல்லை என்பது என்னுடைய கருத்து. இருந்தும் அந்த உருவாக்கப்பட்ட 13 திருத்த சட்டம் 87 ஆண்டு இந்திய பிரதமருக்கும் இலங்கையினுடைய ஜனாதிபதிக்கும் இடையில் அந்த ஒப்பந்தம் கைச்சாத்திடப்படுகிறது. அதன் பிற்பாடு இருந்த ஜனாதிபதி ரணசிங்க பிரேமதாஸ் அவர்களால் அந்த ஒப்பந்தத்தில் இருக்கின்ற அதிகாரங்கள் பறிக்கப்படுகிறது. பிற்பாடு மஹிந்த ராஜபக்சே அவர்களால் திவினம என்ற சட்டத்தின் மூலம் மாகாணங்கள் முற்றுமுழுதாக மாகாணத்துக்குரிய அதிகாரங்கள் முற்றுமுழுதாக மத்திய அரசாங்கத்தின் கட்டுப்பாட்டில் வருகிறது. இன்று இருக்கின்ற மாகாண சபை என்பது வெறுமனே மாகாண சபை என்று கூற முடியுமே ஒழிய எந்த விதமான அதிகாரம் மற்றொரு சபையாக இருக்கிறது. இருந்தாலும் அந்த தேர்தல் நடைபெற வேண்டும், மாகாண சபையினுடைய மாகாணங்களுக்குரிய இறுக்கமான கட்டமைப்புகள் இறுக்கமாக உருவாக்கப்பட வேண்டும் என்பது என்னுடைய கருத்தாக இருக்கிறது இன்றைய கள சூழ்நிலை. இதன் பிற்பாடு நான் அதை ஒரு புறம் வைத்துக் கொண்டு 2009 ஆண்டு யுத்தம் முடிவுற்றது. யுத்தம் பல்வேறு நாடுகளுடைய ஆதரவுடன் அப்போது இந்த அரசாங்கம் யுத்தத்தை முடிவுக்கு கொண்டு வந்தது. ஆனால் ஏன் அவர்கள் ஆயுதமேந்தி போராடினார்கள் என்ற அந்த சிந்தனையில் யுத்தம் முடிந்து 15 வருடங்கள் முடிந்தும் இன்றும் தமிழ் மக்களுக்கு இனரீதியான நல்லிணக்க அடிப்படையில் எந்த விதமான முயற்சிகளும் எந்த ஆட்சியாளர்களும் அல்லது எந்த தேசிய கட்சிகளும் செய்யவில்லை என்பது என்னுடைய கருத்தாக நான் இங்கே பதிவு செய்ய விரும்புகின்றேன். அப்படி இருக்கின்ற போது 2009 ஆண்டுக்கு பிற்பாடு கிழக்கு மாகாணத்திலும் வடக்கில் வவுனியா முல்லைத்தீவு மாவட்டங்களிலும் அதிகமான சிங்கள மக்களை அங்கு வந்து மகாவலி அதிகார சபையினூடாக குடியேற்றினார்கள். என்னுடைய கருத்து மாகாணத்தில் இருக்கின்ற மக்களுக்கு சகல மக்களையும் அது தமிழ் மக்களாக இருக்கலாம் முஸ்லிம் மக்களாக இருக்கலாம் சிங்கள மக்களாக இருக்கலாம் அந்த மக்களுக்கு உள் பல்வேறுபட்ட மக்கள் காணிகள் அற்ற நிலையில் குடியிருப்பு காணிகள் அற்ற நிலையில் விவசாய காணிகள் அற்ற நிலையில் தென்பகுதியில் இருந்து வந்து அங்கு 2010 ஆண்டு காலப்பகுதிகளில் யுத்தம் முடிந்ததன் பிற்பாடு அங்கு நிலங்கள் வழங்கப்பட்டு குடியேற்றங்கள் உருவாக்கப்பட்டு 2012 ஆண்டு முல்லைத்தீவு மாவட்டத்தில் ஒரு புதிதாக பிரதேச செயலகம் ஒன்று உருவாக்கப்படுகிறது வெளியோயா பிரதேச செயலகமாக. அதன்போது 2013 ஆண்டு தமிழ் மக்களுக்கே சொந்தமான தமிழ் மக்கள் செறிந்து வாழுகின்ற கொக்குளாய் கொக்கு தொடுவாய் கர்நாடகேணி செம்மலை கொக்குடா கர்நாடகேணி வடக்கு கிழக்கு கொக்குளாய் தெற்கு ஆகிய கிராம பிரிவுகளை வர்த்தகமானி அறிவித்தலன் மூலம் அப்போதைய ஜனாதிபதி மஹிந்த ராஜபக்சே அவர்கள் வெளியோயா பிரதேச செயலகத்திற்கு அதை நிர்வாக ரீதியாக ஒப்படைக்கின்றார். அப்பொழுது அங்கிருக்கின்ற மக்களுடைய கருத்துக்கள் கேட்கப்படவில்லை. அங்கிருந்த மக்களுடைய மக்கள் பிரதிநிதிகளுடைய ஆலோசனைகள் பெறப்படவில்லை. ஒரு வர்த்தகமானி அறிவித்தல் மூலம் 6 கிராம அலுவலர்கள் பிரிவுகளை உடனடியாக அமுலுக்கு வரும் வகையில் இன்னொரு பிரதேச செயலகத்திற்கு மாற்றக்கூடிய அதிகாரம் இந்த இந்த ஒத்தியாட்சி தத்துவத்தில் இருக்கிறது என்பதை நான் இந்த இடத்தில் குறிப்பிட விரும்புகின்றேன். இன்று அந்த பிரதேசத்தில் 1960-70 காலங்களில் பிரதேச செயலகங்களினால் அப்போது படித்த வாலிபர் திட்டம் பல்வேறு விவசாய திட்டங்கள் ஊடாக 5 ஏக்கர் காணிகள், 3 ஏக்கர் காணிகள் வழங்கப்பட்டு இன்று அந்த காணிகள் எல்லாம் 1988 மகாவலி அதிகார சபையினுடைய வர்த்தமானி அறிவித்தல் மூலம் மகாவலிக்கு ஒப்படைக்கப்பட்டு தமிழ் மக்களுடைய காணிகள் பறிக்கப்பட்டு தென்போதியில் இருந்த சிங்கள மக்கள் அங்கு குடியேற்றப்பட்டிருக்கிறார்கள். யுத்தத்திற்கு முன்பு ஒரு சில இடங்களில் சிங்கள மக்கள் இருந்தார்கள். அவர்களுக்கு காணி வழங்குவதிலோ அல்லது அவர்களுடைய பிள்ளைகளுக்கு காணி வழங்குவதிலோ எனக்கு எந்த விதமான எதிர்மறையான கருத்துக்களும் இல்லை. அதை நான் இந்த இடத்தில் குறிப்பிட விரும்புகின்றேன். ஆனால் அந்த மாவட்டத்தில், அந்த மாகாணத்தில் மக்கள் குடியிருக்க நிலமில்லாமல் இருக்கின்ற போது பல்வேறுபட்ட ஆட்சியாளர்களுக்காக, உழைத்தவர்களுக்காக அங்கு 25 ஏக்கர், 10 ஏக்கர் போன்ற காணிகள் பிரிக்கப்பட்டு வழங்கப்பட்டு இன்று அதற்கு அரசாங்கத்தினுடைய செலவில் யானைவேலிகள் அமைக்கப்பட்டு இன்று அங்கு தென்னம்பிள்ளைகள் நட்டப்பட்டு அவர்களுடைய பராமரிப்பில் இருக்கிறது. என்னுடைய மனவேதனை, தமிழர்களுடைய பூர்வீக நிலங்களில் அவருடைய நிலங்கள் பறிக்கப்பட்டு தென்பகுதி மக்களை அங்கு குடியேற்றி அவர்களை இன்று விவசாயம் செய்வதும், அதை மகாவலி அதிகார சபை வனஜீவிராசி திணைக்களம், வன இலாகா திணைக்களம் வந்து அவர்களை தடை செய்வதும், அதே நேரத்தில் தென்போதி மக்கள் அங்கு விவசாயம் செய்கின்ற போது படையினர் முதல் சகலரும் அவர்களுக்கு ஆதரவாக இருப்பதும் நாளாந்தம் தற்பொழுதும் எங்களுடைய கண்களால் பார்த்து மனவேதனை அடையக்கூடிய விஷயமாக இருக்கிறது. இப்படியான இந்த சூழ்நிலையில்தான் இந்த ஜனாதிபதி தேர்தல் வருகின்ற 21ஆம் தேதி இலங்கையில் நடைபெற இருக்கிறது. என்னுடைய கருத்து, ஜனாதிபதி தேர்தலில் யாரும் வெல்ல முடியும். மக்களுடைய எண்ணத்துக்கு அமைவாக, மக்களுடைய சிந்தனைக்கு அமைவாக, மக்களுடைய வாக்குகளின் அடிப்படையில் ஜனாதிபதி தேர்வு செய்யப்படுவார். என்னுடைய வேண்டுகோள் என்னவென்று சொன்னால், நாங்கள் நாகர்கள் இயக்கர்களாக, தமிழர்களாக எங்களுடைய பிரதேசத்தில் எங்களுடைய மொழி, இன, மத, கலாச்சார அடிப்படையில் நாங்கள் தொன்மையாக வாழ்ந்து கொண்டிருக்கின்ற ஒரு இனம். எங்களுடைய இன வீதாசாரத்தை குறைப்பதற்கு பல்வேறுபட்ட நடவடிக்கைகள் கடந்த காலங்களில் எடுக்கப்பட்டிருக்கிறது. என்னுடைய ஒரு எதிர்பார்ப்பு, ஒரு வேண்டுகோளாக கூட இருக்கலாம், இந்த நிலைமைகள் மாற வேண்டும். இந்த நிலைமைகள் மாற வேண்டும். இனவாதமற்ற ஒரு நாடாக இலங்கை மாற வேண்டும் என்பது என்னுடைய வேண்டுகோளாக இருக்கிறது. குறிப்பாக சுவிஸ் நாட்டினுடைய அரசியல் யாப்பு முறைமையை பார்த்துக்கொண்டால், அந்த சுவிஸ் நாட்டில் பல மொழி பேசுகின்ற மக்கள் வாழ்கிறார்கள். அந்த சுவிஸ் நாட்டில் இருக்கின்ற அந்த மாகாண அதிகாரங்கள், 26 மாகாண கண்டோன்கள் இருக்கிறது. அந்த 26 மாகாணத்திலும் இருக்கின்ற அதிகாரங்கள் அந்தந்த மொழி பேசுகின்ற அடிப்படையில், பிராந்திய அடிப்படையில் பிரிக்கப்பட்டு அவர் முழுமையாக தங்களுடைய மக்களுடைய அபிவிருத்தி, கல்விசார், சுகாதார துறைகளை முழுமையாக அவர்கள் அமுல்படுத்தக்கூடிய வகையிலும், அதே நேரத்தில் அந்த மாகாணத்துக்கு தேவை ஏற்பட்டால் சட்டங்களை உருவாக்கக்கூடிய வகையிலும் அந்த நாடு அரசியல் அமைப்பை வைத்திருக்கிறது. ஆகவே இந்த நாட்டில் 2 மொழி பேசுகின்ற மக்கள் தான் இருக்கிறார்கள். பெரும்பான்மையாக சிங்கள மொழி பேசுகின்ற மக்கள் இருக்கிறார்கள். அதே நேரத்தில் தமிழ் மொழி பேசுகின்ற மக்களை இன ரீதியாக ஒடுக்குவதும், அவர்களுடைய நிலங்களை தொடர்ச்சியாக பறிப்பதும், அவர்களுடைய மத அடையாளங்களை அளிப்பதும் தொடர்ச்சியாக இலங்கையில் இடம்பெற்றுக் கொண்டு வருகிறது. அது எல்லா ஆட்சியாளர்களிடையும் அந்த பக்குவம் இருக்கிறது. ஏனென்று சொன்னால், அந்த ஒரு தேர்தல் பிரச்சாரத்தில் இனவாத கருத்துக்களை, இனவாத முதலீடுகளை தேர்தல் வாக்குறுதிகளாக வழங்குகின்ற போது அதில் தெரிவு செய்யப்படுகின்ற ஜனாதிபதி அல்லது அரசாங்கம் அதை பின்பற்ற வேண்டிய ஒரு சூழ்நிலை இருக்கிறது. ஆகவே இந்த தேர்தலிலாவது இனவாத கருத்தாக, இனவாத மூலதனமாக பிரச்சாரம் செய்யாமல் நாங்கள் சகலரும் சமம் என்ற அடிப்படையில் அரசியல் ஜனாதிபதி வேட்பாளர்களுடைய பிரச்சாரம் அமைய வேண்டும் என்பது என்னுடைய வேண்டுகோளாக இருக்கிறது. அதே நேரத்தில் இலங்கை இனவாதமற்ற நாடாக மாறிய பிற்பாடும் கூட இலங்கையில் ஒரு நிரந்தர பொருளாதார கொள்கையோ அல்லது ஊழல்வாதிகளுடைய அரசாங்கமோ அமைந்தால் அது நாடு முன்னேற முடியாது. ஆகவே கடந்தவை கடந்தவையாக இருக்கட்டும். இனி தெரிவு செய்கின்ற ஜனாதிபதியோ அவர்களை சார்ந்தவர்களோ இலங்கைக்காக உழைக்க வேண்டும், நாட்டு மக்களுக்காக உழைக்க வேண்டும், இலங்கையில் சகலரும் சமம் என்ற அடிப்படையில், மத அடிப்படையில், மொழி அடிப்படையில், சகலரும் சமம் என்ற அடிப்படையில் பயணித்தால் மாத்திரம்தான் நாட்டை முன்னேற்ற முடியும். இலங்கை உலகத்தில் ஒரு சிறிய நாடு. இன்று இந்த நாடு மிகவும் பின்தள்ளிய நிலையில் இருக்கிறது. ஒரு இலங்கையில் பிறந்த ஒரு மகனாக நானும் இலங்கையனாக பல அவமானங்களை சந்திக்கின்றேன். நான் தமிழர்களாக பல துன்பங்களை பெற்றோம். பல்வேறுபட்ட இழக்க முடியாத இழப்புகளை இழந்தோம். ஆனால் இன்றும் அது தொடர்ந்து கொண்டிருக்கின்ற போதும் இலங்கையனாகவும் நாங்கள் அவமானப்படுகின்றோம். ஏனென்று சொன்னால், பல்வேறு நாடுகளில், பல்வேறு அபிவிருத்தி அடைந்த நாடுகளில் நாங்கள் இலங்கையர்கள் என்று சொல்லி அந்த நாட்டுக்கு செல்ல முடியாது. அபிவிருத்தி அடைந்த நாடுகளில் இருக்கின்ற ஒரு பிறந்த ஒரு நபர் அவர்கள் உலகத்தில் இருக்கின்ற எல்லா நாடுகளுக்கும் செல்ல முடியும். ஆனால் இலங்கையினுடைய கடவுச்சீட்டை கொண்டே கொடுத்து அல்லது அந்த கடவுச்சீட்டினுடைய பெருமதியின் அடிப்படையில் ஒரு ஆள் அபிவிருத்தி அடைந்த நாடுகளுக்கு செல்ல முடியாது. பல்வேறு விண்ணப்பங்கள் செய்து பல்வேறுபட்ட நிகழ்வுகளின் பிற்பாடுதான் ஒரு சிலருக்கு அந்த விண்ணப்பங்கள் கிடைக்கப்படுகிறது. ஆனால் இலங்கையினுடைய பாஸ்போர்ட்டுக்கு, இலங்கையினுடைய தனி மனிதனுக்கு சர்வதேச நாடுகளில் அங்கீகாரம் இருக்கிறதா என்றால் இல்லை. ஆகவே ஒன்றை நாங்கள் புரிந்து கொள்ள வேண்டும். இலங்கை உலகத்தில் மிக சிறிய நாடுகளில் ஒன்று. ஆசிய பிராந்தியத்தில் பூகோள ரீதியாக முக்கியத்துவம் வாய்ந்த இடத்தில் இலங்கை இருக்கிறது. பல்வேறு சர்வதேச நாடுகளுக்கு இலங்கையினுடைய அமைவிடம், பொருளாதார ரீதியாக அவர்களுடைய நாட்டு நலன்கள் சார்ந்து இலங்கை தேவையாக இருக்கிறது. இலங்கையில் பல்வேறுபட்ட வளங்கள் பயன்படுத்த முடியாமல் இருக்கிறது. மிக முக்கியமாக மனித வளத்தை சரியாக பயன்படுத்தக்கூடிய வகையில் இலங்கையில் சரியான பொருளாதார கொள்கை முதலில் இல்லை என்பது ஒரு வேதனையான விடயம். ஆகவே இந்த நடைபெறுகின்ற ஜனாதிபதி தேர்தல் என்பது ஒரு ஒரு தனிநபருடைய வெற்றியாக இல்லாமல் இலங்கையில் இனவாதமற்ற ஒரு நாடாக இலங்கையினுடைய தனிநபருக்கு சர்வதேசத்தில் கிடைக்கின்ற அங்கீகாரம் உள்ள ஒரு நாட்டை உருவாக்கக்கூடிய வகையில் இந்த தேர்தல் அமைய வேண்டும். இந்த தேர்தலின் பிற்பாடாவது ஊழலற்ற அரசியல்வாதிகள் வேண்டும். அப்படி இருந்தால் நாடு முன்னேற முடியாது. பல்வேறுபட்ட நாடுகளில் ஊழலற்ற நாடுகள்தான் சரியான திசை நோக்கி சென்று கொண்டிருக்கிறது. அதே நேரத்தில் சரியான ஒரு அரசாங்கம் ஒன்று அமைக்கப்படும் பட்சத்தில் ஒரு தனி மனிதனாக, ஒரு இலங்கையனாக, ஒரு தமிழனாக நான் சகல உரிமைகளுடனும் இலங்கையில் வாழக்கூடிய வகையில் இந்த நாட்டு மக்கள் தீர்மானம் எடுக்க வேண்டும். நான் சிங்கள மக்களையும் கேட்டுக்கொள்கிறேன், தமிழ் மக்களையும் கேட்டுக்கொள்கிறேன், முஸ்லீம் மக்களையும் கேட்டுக்கொள்கிறேன். இந்த நாட்டில் இனவாதமற்ற நாட்டை உருவாக்குவதற்கு, சரியான பொருளாதார கொள்கையோடு பயணிப்பதற்கு ஏற்றவாறு ஆரம்பித்தாலும், ஜனாதிபதிகளாக ஏயோ பிஓ சிஓ யார் அமைந்தாலும் இந்த நாடு மீண்டும் பாதாளத்தில் போகாதவாறு இலங்கை அரசியல் ஜாப்பில் சமத்துவமான மாகாண கட்டமைப்புகளை உருவாக்கி சரியான பொருளாதார கொள்கைகளை உருவாக்க வேண்டும் என்பது என்னுடைய கருத்தை நான் இந்த இடத்தில் பதிவு செய்கிறேன். நன்றி.
பவன்சதி கரு மந்த்வா மீலாண்ட கரு பிரமித பண்டார் தென்னகோன் மெத்தம் அபுதமாட்ட மினித்து விசக்காலே அத்தினோ ஓட பிளீஸ் கரு வீர சுமன வீரசிங்க மெத்துவா மூலாசனிட்ட
கரு மூலாசனாரூட மந்திரித்துமணி, அது மம ஹித்துவே பொட்டக் வெனஸ் கதாவக் கரான். சாமானியங் பார்லிமென்ட்வே மம தேசபாலனே கதா கரண்ட தோரகான தனக் நெவே. மம ஹமதேம அநாகதவாதீவ தனாத்மகவ பார்லிமென்ட்வே அதாஸ் தக்வான வகபலா கத்தா. கரு மூலாசனாரூட மந்திரித்துமணி, அப்பி ஜனாதிபதித்துமாட்ட சகயோகே லபலதென்ன தீந்துகரப்பு காரணா சம்பந்தே அப்பே தேசபாலன மதவாதே சம்பந்தே வச்சனையாக சதான் கல் யுத்துவி கீழ மம ஹித்துவா கல்பனா கரா. மூலாசனாரூட மந்திரித்துமணி, அப்பி தேசபாலனே சதாத்தனிக ஹத்துரோ விதியட கட்டியுத்து கரே. பாரம்பரா கணனாவக் தசக கணனாவக் அப்பீட்டிய திபத்தக அப்பே மத மதவாத அப்பே அதஹாஸ் கெலப்புனே நே அப்பி ஹெப்புனா அப்பி பெதிலஹிட்டியா அப்பி வாதவிவாதகரா ஹெப்புனா மே தேசபாலன புறப்பிட்டிய அப்பே ஹெல ஹெப்பியம் வலிங் பிரில இத்தில்லா திபுனா. நமுத் ஒபத்துமா தன்னவா பசுகிய காலே அதிவெச்ச பிரஷ்ன பிலிமாந்தவ பிரஷ்ன வலிங் தனதாவ மிரிக்கலாயித்தி தெரப்பிலாயித்தி பீடாவட்ட லக்வெலாயித்தி பார்லிமெண்ட்வ வட்டலத்தியெத்தி தெல் போலிங் வல மினிசு மெரிலவெட்டெத்தி போரமிட்டிய ருபியால் பனஸ்தாட்டத் கண்டபெரி வெத்தி டீசல் லீட்டரே கலு கடே ருபியால் தெதாட்ட விகுணத்தி நீத்திய வல்வதித்தி ஜாதிக ஆரக்ஷாவ சம்பூர்ணெம்ப பிந்த வெட்டெத்தி විදුලිය නොමැතිව කර්මාන්ත ශාලා වැහෙද්දි දේශපාලන අස්ථාවරත්වයක් රටේ ඇති වෙලා තියෙද්දි පිරිසක් මේ ප්‍රශ්න මැද තව තව ජනතාව පාරට බස්සද්දි වැඩ වර්ජන කරද්දි වැඩි පඩි ඉල්ලද්දි රුපියල් 204 ඉඳලා රුපියල් 377ට එක රැයකින් වැඩි වෙද්දි අපිට අපේ දේශපාලන මතවාදවල තවදුරටත් හිර වෙලා එන්න පුළුවන් කමක් තිබුණේ නැහැ වගකිවිය යුතු දේශපාලඥයන් සහ නායකයන් විදිහට. අපිව අර්බුදය මේ ප්‍රශ්න අපිව එකතු කරා. අපි වගේම රට හෙව්වා නායකෙක් මේ ප්‍රශ්න වලින් රට ගොඩ ගන්න. අපි හෙව්වේ ගැලුම්කාරයෙක්ව. ඒ වෙලාවේ ජනාධිපති ධූරය අගමැති ධූරය ඕනේ නම් අද මේ තරඟ කරන ජනාධිපතිවරණේ තරඟ කරන ඕනෑම කෙනෙකුට ගණ්ඩක් තිබුණා. හැබැයි ඒ වෙලාවේ නායකයෝ සමහරක් පැනලා ගියා. හැංගුණා. අභියෝගයට මුහුණ දුන්නේ නැහැ. මේ ලොබීවලම අපි විපක්ෂයේ සහ අනිකුත් මන්ත්‍රීවරු එක්ක කතා කරද්දී හැමෝගෙම අදහස සිතුවිල්ල උනේ උද්ඝෝෂණ පෙළපාලි කැරලි කෝලහල මේ රටේ මාස 6න් 6ට ඇති වෙන්න පුළුවන් කියලා. අපේ මන්ත්‍රීවරයෙක් කිව්වා ප්‍රමිත මල්ලි මේ රටේ කැරලි කෝලහල මාස 6න් 6ට ඇති වෙනවා ඉදිරි කාලේ. ආණ්ඩු මාස 6න් 6ට මාරු වෙනවා. අගමැතිවරු ජනාධිපතිවරු මාස 6න් 6ට මාරු වෙන ට්‍රෙන්ඩ් එකක් තමයි ලෝකේ අනිකුත් ආර්ථික අර්බුදවලට හවුවෙච්ච රටවල් වල තියෙන්නේ. ඒක නිසා මේ ප්‍රශ්නෙට මේ කරුමෙට අපි නම් අත ගහන්න සූදානම් නැහැ කිය. හැබැයි නායකත්වයේ කියන්නේම අභියෝග වලට මුහුණ දෙන එක. පෞලක වුණත්, පක්ෂක වුණත්, රටක වුණත්, සමාගමක වුණත්, ව්‍යාපාරයක වුණත්, සමිතියක සමාගමක වුණත් නායකයට තියෙන්න ඕනේ පෞර්ෂයක්. නායකයට තියෙන්න ඕනේ විශ්වාසනීයත්වයක්. අභියෝග බාර අරගෙන අභියෝග වලට මුහුණ දෙන්න. මූලාසනාරූඪ මන්ත්‍රීතුමනි ජනාධිපතිතුමා විතරයි ඒ අභියෝගය බාරගත්තේ. එතුමා පැනලා ගියේ නැහැ. එතුමා අපිවත් එකතු කරගත්තා. මම මේ කතාව මීට පාර්ලිමේන්තුවේ කියලා තියෙනවා. ඒ වෙලාවේ මේ රට බාරගත්තේ සජිත් ප්‍රේමදාස විපක්ෂ නායකතුමා නම් අපි මේ ලබල දෙන සහයෝගය මේ විදියටම එතුමාට අඩුවක් නොකර දෙනවා. මේ වෙලාවේ ඒ වෙලාවේ රට බාරගත්තේ අනුර කුමාර දිසානායක නම් අපි මේ සහයෝගය මේ විදියටම ලබල දෙනවා. ඒ මොකද අපි හිටියේ දේශපාලනය කරන්න පුළුවන් වාතාවරණයක පසුබිමක වටපිටාවක නෙවෙයි. වගකීවතු නායකයන් විදියට එහෙම කරන්න හැකියාවකුත් නැහැ. සදාචාරාත්මක අයිතියකුත් නැහැ. අපිට සිද්ධ වුණා රට සමනය කරන්න, රට ගොඩ ගන්න, පෝලිං ටික නැති කරන්න, පෝලිං යුගය නිමා කරන්න, ඒ වගේම රට ස්ථාවරත්වය ඇති කරන්න, ආර්ථික ස්ථාවරත්වය ඇති කරන්න, දේශපාලන ස්ථාවරත්වය ඇති කරන්න, නීති ආධිපත්‍යය තහවුරු කරන්න, ජාතික ආරක්ෂාව තහවුරු කරන්න. ටිකෙන් ටික ඉතාම කෙටි කාලයකින් අපිට මේ තත්ත්වය ළඟා කරගන්න හැකියාව ලැබුණා. හැබැයි ජනාධිපතිතුමා මේ ස්ථාවරත්වය රටේ ඇති කරගෙන යද්දී එතුමාට මේ රටේ සහ විපක්ෂයේ සමහරු මොනවද නොකිව්වේ? ඉස්සෙල්ලම කිව්වා රනිල් රාජපක්ෂ කියලා ගැහුවා. ඊට පස්සේ පින් ජනාධිපති කියලා ගැහුවා. පිනා කියලා ගැහුවා. නාකියා කියලා ගැහුවා. ඕම නිඳා කරා, අපහාස කරා. හැබැයි මේක තමයි අපේ රටේ මේ ජානවල ප්‍රශ්න කීපයක් තියෙනවා. මූලාසනාරූඪ මන්ත්‍රීතුමනි කවදාක්වත් වැඩක් කරලා හොඳක් අහන්න පුළුවන් රටක් නෙවෙයි. වැඩ කරන එකාටමයි මේ රටේ ගැහුවේ. මම මේ කතාව කලින් මේ පාර්ලිමේන්තුවේ කියලා තියෙනවා. මම දැක්ක එක දවසක් ග්‍රාමීය ප්‍රදේශයක ඇඟලුම් කර්මාන්තයක වැඩ ඉවර වෙලා එන ගෑනු ළමයි 3 දෙනෙක්. හොඳටම මහන්සි වෙලා තිබුණු බව මට පෙනුණා, දැනුණා, තේරුණා. එතනම කණ්ඩියක් උඩ, පඩිපෙලක් උඩ කොල්ලෝ 3-4 දෙනෙක් වාඩි වෙලා හිටියා. මම හිතන්නේ ජීවිතේ පිළිබඳව බරක් පතලක් තිබුණේ නැහැ. මේ වැඩ කරලා මහන්සි වෙලා එන කෙල්ලෝ 3 දෙනාට ජුකී බඩු ගාමන් කෑලි කියලා විහිළු කරා. වැඩ කරන කෙල්ලෝ 3 දෙනාට රස්තියාදු ගහන කොල්ලෝ 4 දෙනෙක් දාපු නම් ටික. සාමාන්‍යයෙන් අපේ රටේ සංස්කෘතියේ විදිහට ගාමන්ට් එකක වැඩ කරනවා නම් ඒ කෙල්ලව කසාද බඳින්නවත් කොල්ලෙක් නැති වෙනවා මේ අපේ රටේ. මොකට වැඩ කරන එකට මාන්සි වෙන එකට මේ රටේ තැනක් දීලා නැහැ. අමතක කරන්න එපා. ඊට පස්සේ මේ රටේ මොන වැඩේ කරත් එක්කෝ හොරෙක් වුණා නැත්නම් වංචාකාරයෙක් වුණා. මොකොත් වැඩක් නොකර පණිට්ටුවක්වත් බෙදපු නැති මිනිස්සු තමයි වැඩකාරයෝ උනේ, වැඩෝ උනේ. ගාමිණී දිසානායක මහත්තයාටත් මේක වුණා. ලලිත් ඇතුළත් මුදලි මහත්තයා මහපොළ ශිෂ්‍යාධාරය ඇති කරා. හැබැයි මහපොළ ශිෂ්‍යාධාරයෙන්ම ඉගෙනගත්තු ඉගෙන ගන්න තරුණ තරුණිය එකතු වෙලා පේරාදෙණිය විශ්වවිද්‍යාලයේ එතුමාගේ පිළිරුව කෑලි කෑලි වලට කඩලා දැම්මා. එතුමා කරපු වරදේ ශිෂ්‍යාධාරේ දෙන්න මූලිකත්වයේ ගත්ත එකද කියන ප්‍රශ්නය අපිට ඇති වෙනවා. අනගාරික ධර්මපාලතුමා රට දාලා පැනලා ගියා. රට දිහා බලාගෙන නිදිය ගන්නවත් එතුමා සූදානම් නැහැ කියන පණිවිඩයක වෙලාවක දුන්නා. දැන් 4 කොනේ පිළිරු හදලා ಗುಣ කතන සති මාස අනගාරික ධර්මපාල සැමරුම් පවත්වනවා. ජනාධිපතිතුමාටත් ඒකේ කියලා වෙනසක් නැහැ. හැබැයි අපි තේරුම් ගන්න ඕනේ මේ කරපු කාර්යභාරයේ වටිනාකම, වැදගත්කම. සුභාව ධර්මය දැන් පෙන්නනවා මේ රටේ දා අර්බුදයේ වෙලාවේ රට හරියට අල්ලගත්තේ නැත්නම් රටට අත්වෙන ඉරණම බංග්ලාදේශයේ දැක ගන්න පුළුවන්. බංග්ලාදේශයේ අපි අර්බුදයේ වෙලාවේ ඩොලර් මිලියන 500ක් ණයගත්තු රට අපේ ව්‍යාපාරිකයෝ ගිහිල්ලා එතන ව්‍යාපාර ආරම්භ කරපු තැන අපේ රටේ දරුවෝ ගිහිල්ලා උපාධි, වෛද්‍ය උපාධි ගත්තු තැන ඇඟලුම් කර්මාන්තයේ මූලස්ථානය අද වෙනකොට එකම ගිනි ගොඩක්. පාලනයක් කරගන්න බැරුව 700-800ක් මරලා ඡන්දයක් තියන්න ඕනේ, ඡන්දයක් තියාගන්න විදියක් නැහැ. ඒ මදිවට ස්වභාවික විපතකුත් ඇති වුණා. දැන් බංග්ලාදේශයේ හොයනවා ගැලුම් කාරේ. බැරිම තැන ඇමරිකාවේ පදිංචි වෙලා ඉන්න නොබෙල් සාම ත්‍යාගලාභී ගෙන්න ගත්තා. මේක තේරුම් ගන්න ඕනේ. ඉතින් අපි ජනාධිපතිතුමාට සහයෝගය දෙන්න අපි තීන්දුව කරේ පක්ෂ ගැන හිතලා, දේශපාලන අනාගතය ගැන හිතලා නෙවෙයි. අපි දැක්ක එතුමා මේ රට ස්ථාවර කරන්න ගත්තු වෙහෙස මහන්සිය. ඒකට ලකුණක්, ඒකට ගරුත්වයක්, ඒකට පැසසුමක්, ඒකට දෙන්න මොනේකට ගෞරවයක් දෙන්න මොනේ කියලා අපි විශ්වාස කරනවා. දේශපාලනයේ කෝකියෝ වෙන්න අපිට පුළුවන් කමක් තියෙනවා කියලා මම විශ්වාස කරන්නේ නැහැ. ගරු මූලාසනාරූඪ මන්ත්‍රීතුමනි, මේ අතර මේ වැඩ ටික කරද්දි, රට අර්බුදයේ තියෙද්දි මොනවද නොකරේ විපක්ෂයේ සමහරු? උද්ඝෝෂණ කරා, පෙළපාලි ගියා, වැඩි වැටු පිල්ලුවා, තර්ජන කරා, මොනවද නොකරේ? මේ මම කතා කරන්නේ අදටත් වෙන වැඩ වර්ජනයක් ගැන. ශ්‍රී ලංකා රජයේ මිනින්දෝරු සංගමය මාර්තු මාසේ ඉඳලා අද වෙනකන් වැඩ වර්ජනයක ඉන්නේ. 3:25 වෙනි දින ඉඳලා ලෙඩ නිවාඩු දාලා තිබෙනවා. දැන් මනින වැඩ නවත්තන්නේ නැහැ කිව්වා, අඳින වැඩ නවත්තන්නේ නැහැ කිව්වා. හැබැයි අවසාන මුද්‍රිත පිටපත් අත්සන් කරලා ලබා නොදෙන බව කියලා තියෙනවා. මාස 6ක් එකම සිතියමක් නිකුත් කරලා නැහැ. මේ නිසා රටට වෙන පාඩුව ගරු මූලාසනාරූඪ මන්ත්‍රීතුමනි, පඩි නඩි වලින් විතරක් ලක්ෂ 2358ක් එක මාසෙට පාඩුයි. බිලියන 1.5ක් ලක්ෂ 15,000ක් පාඩුව මේ වැඩවර්ජනය නිසා. මේ වැඩවර්ජනය පිටිපස්ස ඉන්නේ හැම වැඩවර්ජනයේම පිටිපස්ස ඉන්න පිරිස. මේක පටන් ගත්තේ උරුමයේ ඔප්පු වැඩසටහන පුංචි මිනිස්සුන්ට තියෙන භූමියේ අයිතිය ලබා දෙන වැඩසටහන ඉදිරියට ගෙනියන්න රජයට බාධාවක් වශයෙන් තමයි මේ වැඩවර්ජනය මේ පිරිස පටන් ගත්තේ විවිධ අනෙකුත් අදහස් කියලා තියෙනවා. හැබැයි මේ අනෙකුත් ව්‍යාපෘති නැවතිලා තිබෙනවා. ජනවාරි ඉඳලා ඇඳපු මැනපු සිටියම් වල නිකුත් කිරීම මේ වෙනකන් කරලා නැහැ. මූලාසනාරූඪ මන්ත්‍රීතුමනි, මේ වැඩවර්ජනය නිසා මේ රටට වෙච්ච පාඩුවට නෙළුම් කුළුණු දෙකක් හදන්න පුළුවන්. මේකට කවුද වග කියන්නේ? මොනවාරි වැඩක් කරාම මේ වගේ වැඩවර්ජන වලින් මේ රටට කරපු පාඩුවට කවුද වග කියන්නේ? කවුද මේවට වග කියන්නේ කියලා අපි කල්පනා කරන්න ඕනේ. දරු මූලාසනාරූඪ මන්ත්‍රීතුමනි, අපිට උපදෙස් දෙන්න ගොඩාක් අය ඉන්නවා මුහුණු පොතේ. එහෙම හොරු තමයි මේ ප්‍රධාන මාතෘකාව. හොරා හොරා හොරා. දරු මූලාසනාරූඪ මන්ත්‍රීතුමනි, මට ඕනනම් නමක් කියන්න පුළුවන්, ගමක් කියන්න පුළුවන්, වසමක් කියන්න පුළුවන්, නිලධාරියාගේ නමක් කියන්න පුළුවන්. ශ්‍රේෂ්ඨ නිලධාරියෙක් මගේ ප්‍රදේශයේ නිලධාරියෙක්ගේ කාර්යාලය බලන්න ගියා. ඉහළ නිලධාරියෙක් ඒ කාර්යාලයට යද්දී ඒ ශ්‍රේෂ්ඨ නිලධාරියාගේ මේස උඩ ලේනෙක් මැරිලා කුණු වෙලා වේලිලා මේසෙට ඇලිලා, ලේනෙක් මැරිලා කුණු වෙලා වේලිලා මේසෙට ඇලෙන්න අඩුම තරමේ මාස 2-3ක්වත් යනවා. හැබැයි ඒ කියන්නේ ඔහු පඩි අරන් තියෙනවා අඩුම මාස 2-3ක් ඔහුගේ කාර්යාලයට යන්නේ නැතුව. මූණු පොත අරන් බලද්දී අරු හොරා මූ හොරා 225ම හොරු මේක හදන්න ඕනේ. හැබැයි මේ නිලධාරියා ඔහුගේ රාජකාරිය කරලා නැහැ. මේ නිලධාරියා ඔහුගේ කාර්යාලයට ගිහිල්ලා නැහැ. මුළු ලෝකෙටම උපදෙස් දෙනවා, මුළු ලෝකෙටම කයිය ගහනවා. හැබැයි තමුන්ගේ රාජකාරිය නොකර අනුන්ට උපදෙස් දෙන්න එන්න එපා කියන එක තමයි අපිට කියන්න වෙන්නේ. ඒ වගේම අපි දන්නවා දැන් රජයේ ගුරුවරු ගුරුවරියන් රට හදන්න ඕනේ කියලා සමහරු මේ කැන්වසින් යනවා එහෙම කියලා ඔය අපි දකිනවා දාලා තියෙනවා. ගරු මූලාසනාරූඪ මන්ත්‍රීතුමනි, අපි මම මෙතන ඉන්නෙත් අපිට ගුරුවරු හොඳට උගන්වපු නිසා. අපි ටියුෂන් පන්ති වලින් ඉගෙනගත්තු දරුවෝ නෙවෙයි. මට මේ වෙලාවේ මතක් වෙනවා කැනීෂියස් සර්ව, අනිල් සර්ව, එතකොට මිස් මෙල්ව, ඒ වගේම ක්ලරන්ස් සර්ව. මට මේ නමත් දෙකක් කියන්න බැරුණම් මං සමාව අයදිනවා. ඒ මිනිස්සු නිසා තමයි අපි අද මෙතන ඉන්නේ. හැබැයි අපි ටියුෂන් පන්ති ගිහිල්ලා ඉගෙනගත්තු අය නෙවෙයි. අද සමහර ගුරුවරු රට හදන්න ඕනේ නම් හරියට කරන්න තියෙන්නේ විනාඩි 40 පීරියඩ් එක උගන්වන වැඩේ විතරක් කරන්න. ඒක කරොත් මේ රටේ ප්‍රශ්න වලින් භාගයක් ඉවරයි. මධ්‍යම පාන්තික පවුලක් වැඩියෙන්ම වියදම් කරන්නේ දරුවන්ගේ ටියුෂන් පන්තිය වෙනුවෙන්. දරුවා පන්තියේ හිටියත් ටියුෂන් පන්තියට ගියේ නැත්නම් ඔහුට සමත් වෙන්න බෑ කියලා මතයක් අදහසක් හැදිලා තියෙනවා. මම දන්නේ නැහැ මේක කොහොමද මේ රටේ විතරක් වෙන්නේ කියලා. මූලාසනාරූඪ මන්ත්‍රීතුමනි, ගණිතයේ විෂයට සාමාන්‍යයෙන් පීරියඩ් 2කට විනාඩි 40, පීරියඩ් 2ක් දවසට ලැබෙනවා සතියට 5යි, විනාඩි 400ක් ගණිතයේ විෂය සඳහා ලැබෙනවා. විනාඩි 400යි චක්‍රලේඛනට අනුව පන්තියක ඉන්න පුළුවන් 35ක් හෝ 40ක් දරුවන්. හැබැයි ළමයි 35කට 40කට විනාඩි 40 පීරියඩ් 2කේ දවස් 5යි විනාඩි 400ෙන් අවසන් කරන්න බැරි සිලබස් එක, එහෙම නැත්නම් විෂය විනාඩි 120ෙන් ළමයි 1000කට මයික් එක දාලා උගන්වලා ඉවර කරන්නේ කොහොමද කියන එක මට නම් ප්‍රශ්නයක්. ගරු මූලාසනාරූඪ මන්ත්‍රීතුමනි, හෙට ඉඳලා මට ගහයි, මගේ අස්සයට වෙඩි තියන්නේ නැයි ගරු මූලාසනාරූඪ මන්ත්‍රීතුමනි, මේව ඇත්ත කතා කරන්න ඕන, මේව ඇත්ත කියන්න ඕනි. මේ සමහරුන්ට රට හදන්න ඕන නම් ඔවුන්ගේ වගකීම, ඔවුන්ගේ යුතුකම ඉෂ්ට සිද්ධ කරන්න කියලා මම ඉල්ලා සිටිනවා. ඒ වගේම වැඩ කරන උගන්නන දරුවන්ගේ අනාගතය ගැන හිතන ගුරුවරුන්ට අපි අපේ ආචාර්ය උත්තමාචාර්ය අපි ගෞරවය පුද කරනවා. මූලාසනාරූඪ මන්ත්‍රීතුමනි, විශේෂයෙන් අපි තීන්දුවක් ගත්තා සලාක දීමනාව, රැෂන් එලවන්ස් එක සොල්දාදුවන්ගේ අතට දෙන්න. ඒක බොහොම බරපතල කාරණාවක්. සාමාන්‍යයෙන් රුපියල් 30000ක විතර මුදලක් රෑෂන් එක සඳහා එක සොල්දාදුවෙකුට මාසකට වෙන් කරනවා. ඒ නිසා අපි කල්පනා කරා ආහාර වේල් තුන වෙනුවට ඒ මුදල ඔවුන්ගේ අතට දෙන්න. ඒක අපි දන්නවා ඒක ඒක ඒ නිලධාරින්නෙත් බලන්නේ පිටත වාසි අරගෙන ඒක ලබා ගන්න. හැබැයි විවිධ අදහස් මත තියෙනවා. මේ සමහරු කියනවා මේක දුන්නොත් සල්ලි ටික අතේ තියාගෙන නොකා ඉඳී කියලා, බඩගින්න ඉඳී කියලා, බිස්කට් එකක් කාලා ඉඳී කියලා. මීට වැඩිය ලොකු අභියෝග හමුදාව, ත්‍රිවිධ හමුදාව බාර අරගෙන තියෙනවා. ඒවා ජයග්‍රහණය කරලා තිබෙනවා. ඒ වගේම ගමෙන් එන පුංචි කොල්ලෙක්ට උගන්නලා පෞෂේ දීලා, නායකත්වයේ දීලා, විනය දීලා, හික්මීම දීලා, ඉවසීම දීලා අපි ස්වයංක්‍රීය ගිනිඅවියක් අතර දෙනවා. බෝම්බ දෙක තුනක් දෙනවා. ඒ වගේම උණ්ඩ දෙනවා. එහෙම දෙන්න පුළුවන් නම් රෑෂන් එක දීලා හරියට පෝෂදායි ආහාර වේලක් අරගන්න පුතේ කියලා කියන්න අපිට බැරි කමක් නැහැ. මම හිතනවා අපේ සොල්දාදුවෝ ඊට වැඩිය උගත් බුද්ධිමත්. ඒ නිසා උන්ට ඒක කරගන්න අවස්ථාව දෙන්න ඕනේ කියලා අපි කල්පනා කරනවා. මේක ත්‍රිවිධ හමුදාවේ ඉතාම වැදගත් තීන්දුවක් විදිහට අපි කල්පනා කරනවා. ඒ වගේම පසුගියදා සිදු කරන ලද වැටුප් වැඩි කිරීම මගින් සිවිල් ආරක්ෂක දෙපාර්තමේන්තුවට සහ ත්‍රිවිධ හමුදාවේ පඩි වැඩිවීම විශාල වශයෙන් සිද්ධ කරා. මේක තමයි ලංකා ඉතිහාසයේ ත්‍රිවිධ හමුදාවට කරන ලද වැඩිම වැටුප් වැටි වැඩිවීම. මූලාසනාරූඪ මන්ත්‍රීතුමනි උදයාර් සෙනවිරත්න සභාපතිත්වයේ දරන රාජ්‍යසේවී වැටුප්පා දීමනා ඉහළ නැංවීම සඳහා වූ නිර්දේශ ඇතුළත් ජනාධිපති විශේෂඥ කමිටුවේ අවසන් වාර්තාවට අනුව මූලාසනාරූඪ මන්ත්‍රීතුමනි සාමාන්‍ය සෙබළුකගේ වැටුප රුපියල් 11,260කින් විතර වැඩි වෙනවා. ලාන්ස් කෝප්‍රල් වරයෙකුගේ වැටුප 12,460කින් වැඩි වෙනවා. කෝප්‍රල් වරයෙකුගේ පඩිය 13,500කින් වැඩි වෙනවා. සැරයන් වරයෙකුගේ වැටුප 14,610කින් වැඩි වෙනවා. මාණ්ඩලික සැරයන් වරයෙකුගේ පඩිය 15,600කින් වැඩි වෙනවා. බලවත් නිලධාරී වරයෙකුගේ වැටුප 17,580කින් වැඩි වෙනවා. බලවත් නිලධාරී එකගේ වැටුප සාමාන්‍යයෙන් 27,705කින් විතර වැඩි වෙනවා. කැඩට් නිලධාරියෙකුගේ වැටුප 13,500කින් වැඩි වෙනවා. ඒ වගේම දෙවන ලුතුලින් වරයෙකුගේ පඩිය 19,725කින් වැඩි වෙනවා. ලුතිනන් වරයෙකුගේ පඩිය 28,855කින් වැඩි වෙනවා. කපිතාන් වරයෙකුගේ පඩිය 37,045කින් වැඩි වෙනවා. මේජර් වරයෙකුගේ පඩිය 42,505කින් වැඩි වෙනවා. ලෙෆ්ටිනන්ට් කර්නල් වරයෙකුගේ පඩිය 44,175කින් වැඩි වෙනවා. කර්නල් වරයෙකුගේ පඩිය 58,095කින් වැඩි වෙනවා. බ්‍රිගේඩිය වරයෙකුගේ පඩිය 62,555කින් වැඩි වෙනවා. මේජර් ජෙනරල් වරයෙකුගේ පඩිය 71,000කින් වැඩි වෙනවා. මේක තමයි ලංකා ඉතිහාසයේ ත්‍රිවිධ හමුදාවේ කරන්නට යෙදුණ වැඩිම පඩි වැඩි කිරීම කියන එක අපි කියන්න ඕනේ. මීට අමතරව ගිය වසරේ අපි සලාක දීමනාව 150කින් වැඩි කරා. ත්‍රිවිධ හමුදා නිලධාරීන්ගේ චිත්ත ධෛර්යය ඉහළට නැංවීම සහ ඔවුන්ගේ ආරක්ෂාව රැකවන්නේ ලබා දීම අපේ යුතුකමක් වගකීමක් වෙනවා. ඒ වගේම සිවිල් ආරක්ෂක බලකායේ මූලාසනාරූඪ මන්ත්‍රීතුමනි අපි විශේෂ තීන්දුවක් ගත්තා. යම්කිසි නිලධාරියෙකුට සිවිල් ආරක්ෂක භටයෙකුට සුව කැමැත්තෙන් රිටයර් වෙන්න, එහෙම නැත්නම් ඉවත් වෙන්න අවශ්‍යතාවයක් තිබෙනවා නම් එයාට වන්දි මුදලක් ලබලා දීලා එම ඉවත්වීම කරන්න අවශ්‍ය පහසුකම් සලසන්න අපි බලාපොරොත්තු වෙලා තිබෙනවා. ඒකෙදි වන්දි මුදලක් දෙන්න අපි කටයුතු කරලා තිබෙනවා. සාමාන්‍යයෙන් මිලියන 3ක් 5ක් අතර වන්දි මුදලක් ලබාගෙන ඉවත්වීමේ හැකියාවක් තිබෙනවා. දැන් මෙන්න මේක මම කියපු වෙලාවේ විපක්ෂය ඇයි ඔක්කොම මට එකතු වෙලා ගැහුවා අපි මේ අයව ඉවත් කරන්න හදනවා කියලා. එහෙම ඉවත් කිරීමට අපේ සූදානමක් නැහැ. කැමැත්තක් තියෙනවා නම් වොලන්ටරි රිටයර්මන්ට් ස්කීම් එකක් VRS එකක් දෙන්න අපි කටයුතු කරගෙන යන එක තමයි අපිට කියන්න තියෙන්නේ. මට අපේ පැත්තෙන් තව විනාඩි දෙක තුනක් දෙන්න ගරු මූලාසනාරූඪ මන්ත්‍රීතුමනි. ඒ වගේම සිවිල් ආරක්ෂක දෙපාර්තමේන්තුවේ නියාමක සිවිල් ආරක්ෂක දෙපාර්තමේන්තුවේ සිවිල් ආරක්ෂක බටේකුගේ පඩි වැඩිවීම 5450යි උප නියාමකවරයෙකුගේ පඩිය 8760යි නියාමකවරයෙකුගේ පඩිය 10950යි නියාමක විශේෂ ශ්‍රේණියේ නියාමකවරයෙකුගේ පඩිය 13980කින් වැඩි කරන්න මෙම අපි බලාපොරොත්තු වෙනවා. ඒ වගේම ගරු මූලාසනාරූඪ මන්ත්‍රීතුමනි මම දැක්කා ඊයේ පෙරේදා මතයක් හදනවා යට ඇඳුමේ හිලක් තිබ්බත් රජය රට ආණ්ඩුව දේශපාලඥයෝ වග කියන්න ඕනේ කියලා. මේක බරපතල කාරණාවක් ගරු මූලාසනාරූඪ මන්ත්‍රීතුමනි. මේ රට යන්නේ කොහෙටද? මේ රට ගෙනියන්න හදන්නේ කොහෙටද? මේ රටේ හදන්න හදන මතය මොකද්ද? යට ඇඳුමේ හිලක් තියෙනෝ නම් මම හිතන්නේ සමහර විට 22 වෙනිදා ඉඳලා ඒ ඇඳුම ගෙනියලා ප්‍රාදේශීය ලේකම්ට දුන්නම අලුත් එකක් අරගෙන දෙන්න සැලසුමක් තියනවද කියන එක මම දන්නේ නැහැ. හැබැයි මේ වගේ විහිළු මේ தത്വෙට මේ පහත් தത്വෙට වැටෙන්න හොඳ නැහැ. වැදගත් දේශපාලන ව්‍යාපාර හැම එකකටම හැම ප්‍රශ්නෙටම හැම ගැටලුවටම මෙවැනි ආකාරයට රටේ අදහසක් මතයක් අදන්න රට වග කියන්න ඕනේ රටේ රජය වග කියන්න ඕනේ කියන අදහසෙන් ඇතිවෙන්නේ රට තව තව වැටෙන එක කියලා අපි තේරුම් කරලා දෙන්න ඕනේ කියලා අපි කල්පනා කරනවා. මීට වැඩිය කතා කරන්න මම බලාපොරොත්තු වෙන්නේ නැහැ ගරු මූලාසනාරූඪ මන්ත්‍රීතුමනි. මම ඔබතුමාට ස්තුතිවන්ත වෙනවා මට වේලාව ලබා දීම සම්බන්ධයෙන්. ඒ නිසා ස්තුතිවන්ත වෙමින් මේ මගේ වචන ස්වල්පය අවසන් කරනවා. බොහොම ස්තුතියි.
බොහොම ස්තුතියි. ගරු අමාත්‍යතුමා
කතා කළේ ඉවරයි. ඔබතුමා මෙතන මේ එපාද දෙන්න එපාද? ඔබතුමා කියන්නේ මේක දෙන්න එපා කියලාද? නෑ ඔබතුමා දෙන්න එපා කියලාද
කියන්නේ? හා
ඒ කමිටුවේ වාර්තාව අපි අනුමත කරලා ඉවරයි. ඒක අනිවාර්යයෙන්ම ජනවාරි මාසේ දෙනවා. අපි මේ 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 බොරු පොරොන්දු දෙන්නේ නැහැ ගරු මන්ත්‍රීතුමා. මෙතන ඇවිල්ලා අපි කොන්ද කෙලින් තියාගෙන වැඩ කරන්න ඕනේ, කතා කරන්න ඕනේ. ඒක නිසා අවබෝධයෙන් විශ්වාසයෙන් අපි මේක
කියන්නේ. ගරු මුජිබ රහමාන් මහත්මයා, ඔබතුමාට විනාඩි 10ක කාලයක් තියෙනවා.
ගරු සභාපතිතුමනි, විශේෂයෙන්ම මේ විවාදයේ යන තොරතුරදී විශේෂයෙන්ම අද අපනයන සම්බන්ධ විවාදයේ වුණත් මම මෙතන මේ වෙලාව ගත්තේ අපේ විපක්ෂ සංවිධායක මැතිතුමාගෙන් විශේෂ කාරණාවක් එළිදරව් කරන්න. ඒ තමයි දැන් දවස් 3කට කලින් හිටපු අමාත්‍ය මනුෂ නානයක්කාරයි තව අස්ලම් කියලා පුද්ගලයෙකුයි වැලිකඩ රිමාන්ඩ් බන්ධනාගාරයට ගිහිල්ලා අවුරුදු 5ක් තිස්සේ අපරාධයකට සැකකරුවෙක් හැටියට ඉන්න සැකකරුවෙක්ව මුණගැහිලා තියෙනවා. ඒ සැකකරුව මුණගැහිලා ඔවුන් ඒ සැකකරුට කොළඹ ගෙයක් දෙන්න, වාහන දෙන්න, තව මුදල් ලබා දෙන්න, ඒ වගේම ඔහුට එළියට එන්න ඇප ලබා දෙන්න, ඒ සියලු කටයුතු සූදානම් කරන්නම් කියලා කියලා ඔහුට කියලා තිබෙනවා මට විරුද්ධව ඔහුගෙන් ප්‍රකාශයක් ලබා දෙන්න කියලා. ගරු සභාපතිතුමනි, මොකද්ද ප්‍රකාශය? ඒ අපරාධයට ඔහුව අත්අඩංගුවට අරගෙන අවුරුදු 5ක් තිස්සේ රිමාන්ඩ් බන්ධනාගාරයේ තියාගෙන ඉන්නවා. ඒ සම්බන්ධව මටත් සම්බන්ධතාවයක් තියෙනවායි කියලා ඔහුගෙන් ප්‍රකාශයක් ඉල්ලලා තිබෙනවා. මට ඒ පිළිබඳව ගරු සභාපතිතුමනි මගේ ළඟ මනුෂ නානයක්කාර හිටපු ඇමතිවරයා ඌව මුණගැසීම සම්බන්ධව මට ළඟ සාක්ෂිත් තියෙනවා. දැන් මේක ඉතාම බරපතල තත්ත්වයක්. මොකද මම පහුගිය කාලේ පුරාම මේ දේශපාලනයේදී මේ විශේෂයෙන්ම සමගි ජන බලවේගයේ සජිත් ප්‍රේමදාස මැතිතුමාගේ ජයග්‍රහණය වෙනුවෙන් ඉදිරියෙන් ඉඳලා වැඩ කරන මන්ත්‍රීවරයෙක් කියන එක හැම එක්කෙනාම දන්නවා. ඒ වගේම කොළඹ නගරයේ විශාල වැඩ කොටසක් කරන අපේ පක්ෂය වෙනුවෙන් මේ දේශපාලනය කරන මන්ත්‍රීවරයෙක්. එහෙනම් මට අද පේනවා මොවුන්ට මේක උහුල ගන්න බැරුව, මේක දරා ගන්න බැරුව මොකක් හරි සම්බන්ධතාවයකට මාව පටලවලා මාව එක්කෝ රිමාන්ඩ් ගත කරන්න, එහෙම නැත්නම් මගේ ජීවිතයට හානියක් කරන්න මනුෂ්‍ය නානයක්කාර ඇමතිවරයාටයි මන් දන්නේ රනිල් වික්‍රමසිංහට උවමනාවක් තියෙනවද කියලා මට තේරෙනවා යම් කුමන්ත්‍රණකාරී වැඩපිළිවෙලක් දැන් සිද්ධ වීගෙන යනවා. මම මේ නිකන් කතා කරන්නේ නැහැ. මම මේ වැඩපිළිවෙල පිළිබඳ සාක්ෂි අතුව කතා කරන්නේ. මම ඒ සාක්ෂි හෙට උදේට කොළඹ අපරාධ පරීක්ෂණ දෙපාර්තමේන්තුවට මම බාර දෙනවා. ඒ සාක්ෂි ටික මොකද මගේ ජීවිතේට මොන හරි අනතුරක් වුණොත් මම රනිල් වික්‍රමසිංහ මැතිතුමා වග කියන්න ඕනේ කියලා මම ප්‍රසිද්ධියේ කියනවා. මම ලැජ්ජ වෙනවා රනිල් වික්‍රමසිංහ මහත්තයා වගේ කෙනෙක් එක්ක අවුරුදු 15ක් එයාව මේ රටේ නායකයා කරන්න එක්සත් ජාතික පක්ෂයට අපේ ජීවිත පරිත්‍යාග කරලා වැඩ කරපු එක ගැන. මොකද මම මේ ඡන්දේ පටන් ගන්නකොටම ගියා ජනාධිපතිතුමා අපි නීතියට අනුව ඡන්දේ කරමු. දැන් කරන්න පුළුවන් හැම කුපාඩි වැඩක්ම කරන්න හදනවා කියලා තමයි මට නම් තේරෙන්නේ. දැන් ඒ හින්දා ගරු සභාපතිතුමනි මනුෂ්‍ය නානයක්කාර කියලා කියන්නේ අන්ත දූෂිත ඇමතිවරේ. එයා මේ නොවැම්බර් මාසේ 21 වෙනිදා පස්සේ රිමාන්ඩ් බන්ධනාගාර ගත වෙනවා. මොකක්ින්දවත් නෙමේ මේ රටේ අර අරාබි රටවල් වලට ගිහිල්ලා බොහොම අමාරුවෙන් දුක් විඳලා අරාබිකාරයන්ට බෙලමැහැවරම් කරලා හම්බු කරන ඒ කාන්තාවන්ව රට යවන්න එක කාන්තාවන්ගේ රුපියල් 75,000 ගත්ත දූෂිතේ. ඊශ්‍රායල් යවන්න 90,000 ගත්තා. මං හිතන්නේ මේ අවුරුදු දෙකමාර ඇතුළත රාජපක්ෂ පවුලවත් එච්චර මුදල් හම්බ කරලා නැහැ. එයා හම්බ කරපු තරම්. අපි දන්නවා එයාට ඇවුලක් සිටි එකේ අපාර්ට්මන්ට් තියෙනවා. කොළඹ රජින් වීදියේ මේ මොකද ක්වීන් ස්ට්‍රීට් එකේ රෙස්ටුරන්ට් තියෙනවා. එයා තව ඉඩම් අරගෙන තියෙනවා. අපි දන්නවා. අපිත් මෙච්චර කල් මේව කතා නොකර හිටියා. නමුත් එයා මම කෙසේ වෙතත් එයා නම් 21 වෙනි දවස් පස්සේ රිමාන්ඩ් යන්න වෙනවා. මේ රටේ අහිංසක රට යවන කාන්තාවන්ගේ මුදල් ගසා කෑවයි. ඒ වගේම තුප්පහයි මිනිසෙක් එහෙම දේශපාලනයක් කරන්න ඕනේද? හා එක්කෝ තමන්ගේ පරාජයේ පේනවා පරාජය උහුලගන්න බෑ. ඒ හින්දා දැන් අපි වගේ පාර්ලිමේන්තු මන්ත්‍රීවරුන්ව අපිව මොකක් හරි රැකට් එකට මම ගරු සභාපතිතුමනි මම අවුරුදු 30කට ආසන්න ප්‍රමාණයක් මේ කොළඹ දේශපාලනය කරන එක්කෙනෙක්. අද වෙනකන් කිසිම පොලිසියක මට විරුද්ධව කිසිම ආකාරයේ පැමිණිල්ලක් ඇවිල්ලා නැහැ. මං අඩුම ගානේ විරුද්ධ පක්ෂයේ ඉන්න එක්කෙනෙක්ටවත් හානියක් කරලා තියෙනවා කියලා. ඒ මැදකොළඹ ආසනයේ ඉන්න ඕනෑම විරුද්ධ පක්ෂයේ කෙනෙක්ගෙන් කතා කරලා අහන්න පුළුවන් මම කවදාවත් ඒගොල්ලන්ට ඉර ඇරයක් කරලා තියෙනවද? අඩුම ගානේ යහපාලන ආණ්ඩුව තියෙද්දිවත් එහෙම කරලා නැහැ. හැම එක්කෙනාම අපි සුහදව දේශපාලනය කරන දේශපාලනයේ. එතකොට එවැනි දූෂණ වංචා චෝදනාවක් නැහැ. අපි ආණ්ඩු බලයක හිටියා, පසුබිල මන්ත්‍රීවරු හැටි හිටියා. අපි අරක හොරකම් කරා, මේක හොරකම් කරා, කප්පම් ගත්තා. එහෙම නැත්නම් ඔය මේ එක එක්කෙනාගෙන් කොමිස් ගත්තා. එහෙම චෝදනාවක්වත් අපිට නැහැ. අපි දේශපාලනය දේශපාලඥයන් හැටියට ආදර්ශමත් චරිත හැටියට මේ රටේ දේශපාලනය කරගෙන එන්නේ. ඒ එන්නේ මේ රටේ ඇත්ත දේශපාලන පරිවර්තනයක් වෙන්න ඕනේ හින්දා. වෙන මොකකින්දවත් නෙමෙයි. නැත්තම් මටත් ජනාධිපතිතුමා මාව අඬගානකොට ඇමතිකමක් දෙන්නම් කියලා මටත් යන්න තිබුණා. බැරි කමක් නෙමෙයි. එතුමා අගමැති වෙනකොටත් අඬ ගැව්වා, ජනාධිපති වෙනකොටත් අඬ ගැව්වා. මම ඒක ප්‍රතික්ෂේප කරා. ඒ දේශපාලන කාරණාවක් උඩ වෙන එතුමා එක තියෙන පෞද්ගලික තරහ උඩ නෙමෙයි. මට තියෙනවා දේශපාලන ප්‍රශ්නයක්. එතුමා ඒ ගත්ත තීන්දුව මම කියන්නේ ඒක වැරදි කියලා. ඉතින් ඒ හින්දා මම ගියේ නැහැ. ඉතින් මම එතුමාගේ දේශපාලන ක්‍රියාකලාපයේ නිර්දේය ලෙස මම විවේචනය කරනවා. ඉතින් ඒක මගේ දේශපාලන අයිතිය. ඉතින් ඒක උහුල ගන්න බැරුව මේ එක එක්කෙනාව රිමාන්ඩ් බන්ධනාගාරයට යවලා සැකකාරයෝ ලව්වා, මට විරුද්ධව ස්ටේට්මන්ට් අරගෙන මාව අත්අඩංගුවට දාන්න, එහෙම නැත්නම් මගේ ජීවිතයට මේ හානිය කරන්න හදනවා නම් මොකද්ද මේ දේශපාලනේ? රනිල් වික්‍රමසිංහ මහත්තයා මේ කතා කරන මහත්මා දේශපාලනේ මේකද? මේකද මේ රනිල් වික්‍රමසිංහ මහත්තයා බලය ඉල්ලන්නේ මේ රටේ සිස්ටම් චේන්ජ් එක කරන්න? මේකද මේ රනිල් වික්‍රමසිංහ මහත්තයා මේ කතා කරන ලිබරල් ප්‍රජාතන්ත්‍රවාදය? මේකද මේ රනිල් වික්‍රමසිංහ මහත්තයා කතා කරන්නේ මේ හැමෝටම එක හා සමානව එතුමා බලයට ආවම මේ සලකනවායි කියන දේශපාලනේ? එහෙනම් මම කියන්න කැමති ගරු සභාපතිතුමනි, මේක ඉතාම බරපතල කාරණාවක් හැටියට මම දකිනවා. මොකද මම මේ කතා කරන්නේ මේක හැන්සාඩ් ගත වෙන්න ඕනේ, මේක මෙතන ලියවෙන්න ඕනේ. මොකද මම ඒ තරම් බරපතල විදියට මේක දකිනවා. මොකද මුණ ගැහිලා තියෙනවා කියන එක පිළිබඳවත් මගේ ළඟ සාක්ෂි තියෙනවා. මම ඒ පිළිබඳව හෙට අපරාධ පරීක්ෂණ දෙපාර්තමේන්තුවට ඒ සාක්ෂි සියල්ල මම ඉදිරිපත් කරනවා. ඉදිරිපත් කරලා මම මේ රටේ පොලිසියෙන් බලාපොරොත්තු වෙනවා ඒ පිළිබඳව සාධාරණත්වයක් ඉෂ්ට කරන්න ඕනේ. ඒ වගේම මම ජනාධිපතිතුමාටත් මම කියනවා, ඔබතුමා මේ විශේෂයෙන්ම ඔබතුමා 94 ඉඳන් කොළඹ නගරේ නියෝජනය කරපු මන්ත්‍රීවරයෙක්. ඒක ඔබතුමා දන්නවා. ඔබතුමා එක්ක අපි දේශපාලනය කරනකොට අපි ඔබතුමාගේ පැත්තේ ඉඳගෙන අපි අවංකව එදා ඔබතුමා වෙනුවෙන් අපි වැඩ කළා තියෙනවා. නමුත් එදා අපි සමගි ජන බලවේගයේ හදාගෙන අපි එළියට ආවට පස්සේ ඉතින් අපි සමගි ජන බලවේගයේ ඉන්න නායකතුමා එක්ක එකතු වෙලා අපි අවංකව වැඩ කරනවා. අපි ඉන්න පැත්තේ හරියට අපි හිට ගන්නවා. අපි තාන්න මාන්නවලට අපි පක්ෂ මේ මාරු කරන්නේ නැහැ. මනුෂ්‍ය නානායක්කාර කියන්නේ 2015 මේ පොදු ජන පෙරමුණෙන් ඡන්දය ඉල්ලලා දින නැවිලා ආයි ඒ අර්බුදේ මතු වුණාම අපේ පැත්තට ආවා. ආයි අපේ පැත්තේ ඉඳගෙන තමුන්නාසලයි පැත්තට ගියා. එහෙම නිරන්තර මේ පක්ෂ මාරු කරන තමන්ගේ වාසිය වෙනුවෙන් ආත්මය උනත් පාවල දෙන එහෙම මන්ත්‍රීවරේ. ඉතින් අපි එහෙම නැහැ. අපි ආත්ම පාරවල දෙන්නේ නැහැ. අපිට ආත්ම කරුත්තේ ලැජ්ජාව බය ඒ ඔක්කොම කියලා තමයි අපේ දෙමව්පියෝ අපිව හදලා තියෙන්නේ. ඒ හින්දා අපිට අවාසි වුණත් හරි අපි අවාසි තීන්දුව අරගෙන අපි අපේ පැත්තේ ඉඳගෙන අපි හරි දේ කරනවා. අපි කිසි විටකත් බලයකටවත් එහෙම නැත්නම් වෙන වරප්‍රසාදවලවත් යට වෙලා ඒව වෙනුවෙන් බොරු දේවල් කියන්න ඒව ආරක්ෂා කරන්න අපි කිසිවිටවත් එන්නේ නැහැ. දැන් ගෝඨාභය මහත්තයා ඉන කාලෙත් මගේ මේ ටෙලිෆෝන් එක නිතර චෙක් කරලා පුළු මම මේ පාස්කු බෝම පහරේ කොතන හරි තැනක මගේ ටෙලිෆෝන් නම්බර එක තියෙනවද කියලා මාස ගණන් හෙව්වා. මගේ පිටිපස්සෙන් බුද්ධිංශය ආවා. මගේ ගෙදරවට බුද්ධිංශ දාලා තිබුණා. මම යන තැනට එනවා. එහෙම කරා. මාව කොටු කරගන්න එන මාව අල්ල ගන්න. මොකද මම රැඩිකල් මන්ත්‍රීවරයෙක් හැටියට ගෝඨාභය රාජපක්ෂ ජනාධිපතිවරයාවත් මම දැඩි ලෙස විවේචනය කරලා තියෙනවා. ඒ පෞද්ගලිකව නෙමෙයි දේශපාලනිකව. එතුමා කරපු හානිය සම්බන්ධ. ඒ හින්දා මාව මේකට සම්බන්ධ කරලා මගේ කට වහන්න, මාව බය කරන්න, මාව නිශ්ශබ්ද කරන්න නොකුත් මාර්ග උත්සාහ කරා. නමුත් දෙවියන් වහන්සේට පිහිට වෙන්න ඒ ආශිර්වාදයේ උඩ අපි කිසිවිටවත් ඒවට අපි පස්සට ගියෙත් නැහැ. අපි ඒවට බයි නිශ්ශබ්දව හිටියෙත් නැහැ. අපි ඒකට බයි හැංගුණෙත් නැහැ. ඒ ගෝඨාභය රාජපක්ෂ මහත්තයා ඉන්නකොටත් අපි ඉදිරියෙන්ම ඇවිල්ලා දේශපාලනය කරලා අර ගෝඨා ගෝහොම් කියන ටැග් එක පවා මම යෝජනා කරලා තමයි ඒක හැදුවේ. ඒක දන්නවා සියලු දෙනාම. එතකොට ඒම අපි හිටියේ අපිෙන් පස්සට යන්නේ නැහැ. මොකද අපි ඒ දේශපාලන පන්නරයක් උඩ ඕ පහළ ඉඳන් ඉහළට ආපු උදවිය. අපි මේ වෙන වෙන උඩින් ආපු උදවියවත් එහෙම නෙමෙයි. ඒ හින්දා ගරු සභාපතිතුමනි මම මේක ඔබතුමාගේ ඉල්ලා සිටිනවා. කථානායක තුමාගේ අවධානයට යොමු කරන්න. මේක මගේ වරප්‍රසාද ප්‍රශ්නයක්. මොකද රිමාන්ඩ් බන්ධනාගාරයට මේ ඇමතිවරයා ගිහිටපු ඇමතිවරයා ගිහිල්ලා ඒ ඉන්න සැකකරුවෙක්ට කතා කරලා ඔහුට වරප්‍රසාද හා මුදල් දීමනා හා නොයෙකුත් දේවල් ලබා දෙනවයි කියලා ඔහුගෙන් ප්‍රකාශයක් ඉල්ලලා තිබෙනවා මට විරුද්ධව ඒ ප්‍රකාශය ලබා දෙන්න කියලා. එතකොට ඒ කුමන්ත්‍රණය දැනට දියත් වෙමින් පවතිනවායි කියලා මට සාක්ෂිය ඇතුව මට තොරතුරු ලැබිලා තිබෙනවා. ඒ හින්දා මම ඔබතුමාගේ අවධානය යොමු කරනවා මේ පිළිබඳව කථානායක තුමාගේ අවධානය යොමු කරලා මම පාර්ලිමේන්තු මන්ත්‍රීවරයෙක් හැටියට මගේ ආරක්ෂාව තහවුරු කරන්න කියලා. බොහොම ස්තුතියි.
ප්‍රමිතිය ගරු කථානායකතුමාගේ අවධානය සඳහා යොමු කරනවා.